એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે. આજે આપણે એક એવી દુનિયામાં થોડી ઊંડી ઉતરવાની વાત કરવાના છીએ જેનું આપણી રોજિંદી જિંદગીનો ભાગ બની ગઈ છે ઇન્ટરનેટ. આપણે રોજ વાપરીએ છીએ, બરાબર ને? પણ શું આપણે ખરેખર સમજીએ છીએ કે શું છે, કેવી રીતે ચાલે છે, આપણા પર શું અસર કરે છે?
સાચી વાત છે. ઘણીવાર આપણે ઇન્ટરનેટને બસ એક ટેકનોલોજી માની લઈએ છીએ, અથવા તો ફેસબુક, વોટ્સએપ, ગૂગલ, બસ એટલું જ. પણ આજે આપણે રસેલ ન્યૂમનના કામના આધારે એની પાછળની એટલે સામાજિક, આર્થિક, રાજકીય બાબતોને સમજવાનો પ્રયાસ કરીશું. અને આ સમજવું બહુ જ જરૂરી છે, કારણ કે ઇન્ટરનેટ હવે ખાલી સંદેશા મોકલવાનું સાધન નથી રહ્યું. એ આપણી સંસ્કૃતિ, આપણા સંબંધો, આખા સમાજને ઘડી રહ્યું છે.
એટલે એમ કે સ્ક્રીનની પેલી બાજુ શું ચાલી રહ્યું છે એ જાણવું જ રહ્યું, નહીં તો આપણે ખાલી એના પેસિવ યુઝર, નિષ્ક્રિય વપરાશકર્તા બનીને રહી જઈશું, બરાબર?
એ ચોક્કસ નિર્ણયો, આર્થિક હિતો અને હા, સત્તા માટેના સંઘર્ષોનું પરિણામ છે.
તો ચાલો આ રસપ્રદ ચર્ચા શરૂ કરીએ. પહેલા તો એ જાણીએ કે આ રસેલ ન્યૂમન છે કોણ અને એમનો જે જોવાનો દૃષ્ટિકોણ છે એ કેમ આટલો મહત્વનો ગણાય.
રસેલ ન્યૂમેન એક એવા અભ્યાસુ છે જે સમાજશાસ્ત્ર, મીડિયા સ્ટડીઝ અને ટેકનોલોજીનું રાજકારણ અને અર્થકારણ આ બધા વિષયોના આંતરછેદ પર કામ કરે છે. એમની ખાસ વાત એ છે,
હા,
એ ટેકનોલોજીની ખાલી ટેકનિકલ વાતોમાં નથી પડતા, પણ સમાજ પર એની શું મોટી અસર થાય છે એના પર વધુ ધ્યાન આપે છે.
અચ્છા, એટલે એવું નહીં કે કેવી રીતે ચાલે છે, પણ આમ કેમ ચાલે છે ને એનાથી શું થાય છે એવા સવાલો પૂછે છે, એમ ને?
એકદમ બરાબર. એ ઇન્ટરનેટને ખાલી એક ટૂલ નથી ગણતા, પણ એક, એમણે શબ્દ વાપર્યો છે, સોશિયો ટેકનિકલ એસેમ્બલેજ. હવે આ થોડો ભારે લાગે,
હા, થોડો અઘરો છે,
પણ એનો સીધો મતલબ એમ કે ઇન્ટરનેટ ખાલી કોડિંગ કે વાયરથી નથી બન્યું. એમાં ટેકનોલોજી છે, ભૌતિક વસ્તુઓ છે, કેબલ, સર્વર, બધું. પૈસા કમાવાની સિસ્ટમ છે, સરકારી નિયમો છે, અને આપણે લોકો એને કઈ રીતે વાપરીએ છે. આ બધું ભેગું થઈને જે બને એ છે ઇન્ટરનેટ, જાણે એક મોટી ખીચડી.
ઓહો, આ સરખામણી સારી રહી. તો એમનો અભિગમ કેવો છે? મતલબ એ ઇન્ટરનેટના બહુ વખાણ કરે છે કે પછી ટીકા?
ના ના, ન્યૂમેન બંને છેડાથી દૂર રહે છે. એ ના તો એવું માને છે કે ઇન્ટરનેટ બધી સમસ્યા હલ કરી દેશે, ના તો એવું કે આપણને બરબાદ કરી નાખશે. એ તો વાસ્તવિકતા જુએ છે, પુરાવા તપાસે છે કે ભાઈ ઇન્ટરનેટ ખરેખર શું કરી રહ્યું છે, ફાયદા શું, જોખમ શું. બહુ સંતુલિત અને ઊંડો અભિગમ છે એમનો.
સમજાયું. તો હવે મૂળ વાત પર આવીએ. ન્યૂમન પ્રમાણે ઇન્ટરનેટનો મુખ્ય સાર શું છે, એ છે શું ખરેખર?
ન્યૂમેનનો સૌથી મોટો પોઈન્ટ એ છે કે ઇન્ટરનેટ ખાલી ટેકનોલોજી નથી, એક બહુ મોટી સામાજિક ઘટના છે. જેમ જેમ પેલી છાપકામની શોધ થઈ કે ઔદ્યોગિક ક્રાંતિ આવી અને દુનિયા બદલાઈ ગઈ, એમ જ ઇન્ટરનેટે આપણા સમાજને, સંસ્કૃતિને, આપણા સંબંધોને છેક મૂળમાંથી બદલી નાખ્યા છે. અને સૌથી અગત્યની વાત, આ ઇન્ટરનેટ તટસ્થ નથી.
તટસ્થ નથી એનું શું મતલબ? આપણે તો એમ જ માનીએ ને કે ઇન્ટરનેટ તો બધા માટે સરખું ખુલ્લું છે.
હા, દેખાય છે એવું, પણ ન્યૂમેન સમજાવે છે કે ઇન્ટરનેટની જે ડિઝાઇન છે, એના જે નિયમો છે, એના પર જે બિઝનેસ ચાલે છે, એ બધું અમુક ચોક્કસ વિચારો અને હિતોને ધ્યાનમાં રાખીને બન્યું છે. એ સતત બદલાતું રહે છે અને એના પર કોનું નિયંત્રણ રહે એના માટે મોટી કંપનીઓ, સરકારો અને આપણા જેવા વપરાશકર્તાઓ, એમની વચ્ચે સતત ખેંચતાણ ચાલ્યા કરે છે. કોને ફાયદો થાય, કોને નુકસાન, કોની વાત સંભળાય, કોની દબાઈ જાય, આ બધું એની રચના પર આધાર રાખે છે.
અચ્છા, એટલે આજે મફતમાં ફેસબુક ને ગૂગલ વાપરીએ છીએ એ ખરેખર મફત નથી, એની પાછળ કોઈ ગણતરી છે?
બિલકુલ. ન્યૂમેન આપણું ધ્યાન દોરે છે ઇન્ટરનેટ પાછળની જે સત્તાની રમતો છે એના પર, ખાસ કરીને એનું જે મુખ્ય આર્થિક એન્જિન છે એને. એ કહે છે સર્વેલન્સ કેપિટલિઝમ,
એટલે કે નિરીક્ષણ પર આધારિત પૂંજીવાદ.
હા, એમનો હેતુ આપણને એ સમજાવવાનો છે કે આપણે જ્યાં ઓનલાઈન દુનિયામાં ફરીએ છીએ એ આપણી વિચારસરણી, આપણા સંબંધો, આપણી પસંદ નાપસંદ, આ બધાને કેવી રીતે સતત અસર કરી રહી છે.
આ તો ખરેખર વિચારવા જેવી વાત છે. ચાલો ન્યૂમેનના કેટલાક મુખ્ય મુદ્દાઓને થોડા વધુ વિગતે સમજીએ. શરૂઆત ક્યાંથી કરીએ? પહેલો મુદ્દો જે તમે કહ્યો, ઇન્ટરનેટનું ભૌતિક સ્વરૂપ. આપણે તો બસ ક્લાઉડ ક્લાઉડ કરીએ છીએ, જાણે બધું હવામાં તરતું હોય.
હા, અને ન્યૂમેન કહે છે કે આ ક્લાઉડ શબ્દ જ બહુ મોટી ભ્રમણા ફેલાવે છે. વાસ્તવમાં ઇન્ટરનેટ ખૂબ જ ભૌતિક વસ્તુ છે. એ ચાલે છે દરિયાના તળિયે પાથરેલા હજારો કિલોમીટર લાંબા ફાઇબર ઓપ્ટિક કેબલ્સ પર, મોટા મોટા ફેક્ટરી જેવા ડેટા સેન્ટર્સ પર, જે એટલી બધી વીજળી વાપરે છે કે ના પૂછો વાત.
ખરેખર.
હા, અને પછી IXPs એટલે કે ઇન્ટરનેટ એક્સચેન્જ પોઈન્ટ્સ, જ્યાં અલગ અલગ નેટવર્ક મળે છે અને ડેટાની આપ લે કરે છે. આ બધું ભૌતિક છે, જમીન પર છે.
બાપરે, મેં ક્યારેય વિચાર્યું નહોતું કે મારા ફેસબુક ફોટા કે મારા ઈમેલ આટલા બધા ભૌતિક તાર અને મશીનો પર આધાર રાખે છે. તો આ ભૌતિક હોવાની અસર શું થાય છે?
અસર એ થાય છે કે આ જે ભૌતિક માળખું છે એ તટસ્થ નથી. એની માલિકી અમુક મુઠ્ઠીભર મોટી ટેલિકોમ અને ટેક કંપનીઓના હાથમાં છે. ઇન્ટરનેટનો મૂળ વિચાર તો વિકેન્દ્રિત હતો, પણ આજે મોટાભાગની શક્તિ ફરીથી થોડા મોટા ખેલાડીઓ પાસે જ જમા થઈ ગઈ છે. ગૂગલ, મેટા, એમેઝોન. અને બીજું, કારણ કે આ કેબલ ને ડેટા સેન્ટર કોઈક દેશની જમીન પર છે, એટલે એ જે તે દેશના કાયદા અને રાજકીય નિયંત્રણ હેઠળ આવે છે.
ઓહ, એટલે જ સરકારો ધારે ત્યારે ઇન્ટરનેટ બંધ કરી શકે છે કે કોઈ વેબસાઇટ બ્લોક કરી શકે છે.
બરાબર. આ ભૌતિક માળખું જ સરકારોને નિયંત્રણ કરવાની જગ્યા આપે છે. ક્લાઉડ ભલે હવામાં લાગતું હોય, પણ એની દોરી તો કોઈકના હાથમાં કોઈક ભૌતિક જગ્યાએ જ છે. અને આનાથી પેલો સ્પ્લિન્ટરનેટનો ખતરો પણ ઊભો થાય છે.
સ્પ્લિન્ટરનેટ એ શું છે?
એટલે કે દુનિયાનું એક સળંગ ઇન્ટરનેટ રહેવાને બદલે દેશ દેશ પ્રમાણે અલગ અલગ તૂટેલા અસંગત નેટવર્ક બની જાય એવો ભય. દરેક દેશ પોતાના નિયમો લગાવે, પોતાના ફિલ્ટર લગાવે.
સમજાયું. પણ આ ભૌતિક દુનિયા આપણને ઓનલાઈન જોડાવાની તક તો આપે છે. તો આ જે ઓનલાઈન સમુદાયો બને છે અને આપણી જે ઓનલાઈન ઓળખ ઊભી થાય છે, એના વિશે ન્યૂમેન શું કહે છે?
ન્યૂમેન એ વાત સ્વીકારે છે કે ઇન્ટરનેટે ભૂગોળની સીમાઓ તોડીને નવા સમુદાયો બનાવ્યા છે. કોઈ શોખ માટે, કોઈ ધંધા માટે, કોઈ મદદ માટે, પણ એ સાથે સાથે ચેતવે પણ છે.
શેના માટે?
એ ચેતવે છે કે આ સમુદાયો જે પ્લેટફોર્મ પર બને છે, ફેસબુક, વોટ્સએપ ગ્રુપ વગેરે, એ પ્લેટફોર્મની ડિઝાઇન અને એના એલ્ગોરિધમ્સ એ સમુદાયની વાતચીત અને એની આખી ગતિશીલતાને બહુ અસર કરે છે. કોની પોસ્ટ વધુ દેખાશે, ક્યુ ગ્રુપ આગળ આવશે, આ બધું પ્લેટફોર્મ નક્કી કરે છે ઘણીવાર.
અને આપણી ઓનલાઈન ઓળખ શું એ નકલી હોય છે જેમ લોકો કહે છે?
ન્યૂમેન કહે છે કે એને સીધું નકલી કહી દેવું એ બહુ સરળ વાત થઈ ગઈ. એ તો ડિજિટલ દુનિયામાં આપણી જાતને રજૂ કરવાની એક રીત છે. પણ અહીં મોટો મુદ્દો એ છે કે આપણી આ બધી ઓનલાઈન પ્રવૃત્તિ, આપણી પ્રોફાઇલ, આપણી પસંદ નાપસંદ, આ બધો જ ડેટા સતત ભેગો થઈ રહ્યો છે.
હા,
અને આ વાત આપણને સીધી જ ઇન્ટરનેટના અર્થતંત્ર તરફ લઈ જાય છે.
હા, એ જ મોટો સવાલ છે. આ બધી મફત સેવાઓ ચાલે છે કેવી રીતે? પૈસા ક્યાંથી આવે છે? પેલું જે તમે કહ્યું સર્વેલન્સ કેપિટલિઝમ, એ શું છે બરાબર?
ન્યૂમેન બહુ સ્પષ્ટ રીતે સમજાવે છે. મોટાભાગની મફત સેવાઓ ગૂગલ સર્ચ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ એ એટલા માટે મફત છે કારણ કે આપણે એની કિંમત ચૂકવીએ છે.
આપણે કેવી રીતે?
આપણા વ્યક્તિગત ડેટા અને આપણા ધ્યાન, એટેન્શન. આ પ્લેટફોર્મ્સ આપણી દરેક ઓનલાઈન હિલચાલ, આપણે શું ક્લિક કર્યું, શું લાઇક કર્યું, શું શેર કર્યું, શું સર્ચ કર્યું, ક્યાં ગયા, શું ખરીદ્યું, બધું જ ટ્રેક કરે છે.
બાપરે, આટલી હદે! પણ આ બધા ડેટાનું એ લોકો શું કરે છે?
બનાવે છે. આપણને શું ગમે છે, આપણે શું ખરીદી શકીએ એમ છીએ, આપણા રાજકીય વિચારો કેવા હોઈ શકે, બધું જ.
ઓહ,
અને પછી આ પ્રોફાઇલ જાહેરાત કરતી કંપનીઓને વેચવામાં આવે છે, જેથી એ લોકો આપણને એકદમ ટાર્ગેટ કરીને જાહેરાતો બતાવી શકે. અથવા તો એ ડેટાનો ઉપયોગ આપણને પ્લેટફોર્મ પર વધુ ને વધુ સમય રોકી રાખવા માટે થાય છે, આપણને ગમે એવું જ કન્ટેન્ટ બતાવીને. એટલે ટૂંકમાં ન્યૂમેન જે કહે છે ને, અને આ વાત બહુ યાદ રાખવા જેવી છે,
હા,
કે મફત ઇન્ટરનેટ પર તમે ગ્રાહક નથી, તમે ઉત્પાદન છો. આપણો ડેટા અને આપણું ધ્યાન એ જ એમની કમાણીનું મુખ્ય સાધન છે.
આ તો ખરેખર ચોંકાવનારું છે. એટલે આપણું ધ્યાન અને આપણો ડેટા વેચવાની વસ્તુ બની ગયા છે. આની આપણા રાજકારણ પર, સમાજ પર શું અસર થતી હશે?
અસર બેધારી છે, ન્યૂમેન કહે છે. એક બાજુ ઇન્ટરનેટ બહુ શક્તિશાળી સાધન બન્યું છે સામાજિક ચળવળો માટે, લોકોને ભેગા કરવા, પોતાનો અવાજ ઉઠાવવા, સરકારી નિયંત્રણોમાંથી રસ્તો કાઢવા. આપણે જોયું છે ને ભારતમાં અને દુનિયામાં કેટલાય આંદોલનોમાં એનો ઉપયોગ થયો છે.
હા, એ તો છે. પણ
બીજી બાજુ એ જ ટેકનોલોજી સરકારો અને મોટી કંપનીઓને નાગરિકો પર અભૂતપૂર્વ નજર રાખવાની તાકાત આપે છે. સેન્સરશિપ લગાવવાની સગવડ આપે છે, જેમ ચીનમાં છે પેલું ગ્રેટ ફાયરવોલ. ખોટી માહિતી અને અફવાઓ ફેલાવીને સમાજને ગેરમાર્ગે દોરવાનું સાધન પણ બની શકે છે. પેલો એડવર્ડ સ્નોડનનો કિસ્સો યાદ છે ને?
હા, બરાબર.
એટલે ઇન્ટરનેટ પોતે સારું કે ખરાબ નથી, પણ એનો ઉપયોગ કોણ, કેવી રીતે અને શા માટે કરે છે એના પર બધો આધાર છે.
તો પછી આખી જે સિસ્ટમ છે એના નિયમો કોણ બનાવે છે? આટલું મોટું આખું ગ્લોબલ નેટવર્ક છે, એનું શાસન, એનું ગવર્નન્સ કેવી રીતે થાય છે?
આ સૌથી અઘરા સવાલોમાંનો એક છે. કહેવા માટે તો એક મલ્ટી સ્ટેકહોલ્ડર મોડેલ છે, જેમાં ટેકનિકલ લોકો, સરકારો, કંપનીઓ અને નાગરિક સમાજના પ્રતિનિધિઓ બધા મળીને નિયમો બનાવવાનો પ્રયાસ કરે. પેલી આઈકેન જેવી સંસ્થાઓ છે જે ડોમેન નેમ વગેરે સંભાળે છે, એ આ મોડલનું ઉદાહરણ છે.
પણ શું આ મોડલ ખરેખર ચાલે છે વ્યવહારમાં?
ન્યૂમેન કહે છે કે એના પર બહુ દબાણ છે. એક બાજુ ગૂગલ અને ફેસબુક જેવી જે રાક્ષસી કંપનીઓ છે એ અબજો લોકો માટે પોતાના જ નિયમો બનાવી દે છે, જાણે પોતાની ખાનગી સરકારો ચલાવતી હોય. બીજી બાજુ દરેક દેશની સરકારો પોતાની સરહદની અંદર ઇન્ટરનેટ પર વધુને વધુ નિયંત્રણ ઈચ્છે છે, જેનાથી પેલો સ્પ્લિન્ટરનેટનો ભય વધે છે.
અને ત્રીજી બાજુ
આપણા જેવા નાગરિકો છે જે પોતાના અધિકારો માટે લડી રહ્યા છે. ગોપનીયતાનો અધિકાર, બોલવાની આઝાદીનો અધિકાર. ભારતમાં પણ આપણે જોઈએ છીએ ને ડેટા સુરક્ષા કાયદો, સોશિયલ મીડિયાના નવા નિયમો. આ બધી ચર્ચાઓ આ વૈશ્વિક ખેંચતાણનો જ એક ભાગ છે.
આ બધા મુદ્દાઓમાંથી કેટલાક બહુ મહત્વના અને યાદ રહી જાય એવા વિચારો બહાર આવે છે. ન્યૂમેનના કામમાંથી એક વિચાર જે મને બહુ સ્પર્શી ગયો, ઇન્ટરનેટ એ વસ્તુ નથી પણ એક જગ્યા છે, એક સામાજિક જગ્યા જ્યાં માનવ સંસ્કૃતિ અને સમુદાયના નવા સ્વરૂપો ઉભરી આવે છે.
હા, આ બહુ સુંદર વાત છે. એ ઇન્ટરનેટને જોવાની આપણી દ્રષ્ટિ જ બદલી નાખે છે. એ ખાલી સ્ક્રીન પર દેખાતી નિર્જીવ વસ્તુ નથી, પણ એક જીવંત વાતાવરણ છે જ્યાં આપણે જીવીએ છીએ, સંબંધો બાંધીએ છીએ, શીખીએ છીએ અને હા, ઝઘડીએ પણ છીએ. ઓનલાઈન જીવન એ વાસ્તવિક જીવનથી કંઈ અલગ નથી હવે, એનો જ એક હિસ્સો છે.
બરાબર. અને બીજો એક વિચાર જે પેલી ટેકનોલોજીની તટસ્થતાની વાતને તોડે છે, ડિજિટલ પ્લેટફોર્મ્સ ફક્ત લોકોને જોડતા નથી, તેઓ તેમની ડિઝાઇન નીતિઓ અને અલ્ગોરિધમ્સ દ્વારા તે જોડાણોના સ્વરૂપને સક્રિયપણે આકાર આપે છે.
એનો સીધો મતલબ એ કે ફેસબુકનું લાઇક બટન હોય કે યુટ્યુબ પર તમને જે વિડીયો જોવા મળે છે એ બધું એમનેમ નથી થતું. એ આપણને ચોક્કસ દિશામાં દોરે છે, આપણી પસંદગીઓ ઘડે છે, નક્કી કરે છે કે આપણને શું દેખાશે અને શું નહીં.
એટલે
આપણે માનીએ કે આપણે પસંદ કરી રહ્યા છીએ, પણ ઘણીવાર પ્લેટફોર્મની ડિઝાઇન જ આપણને અમુક વસ્તુ પસંદ કરવા તરફ ધકેલે છે. આ સમજવું બહુ જ જરૂરી છે, ખાસ કરીને પેલી ઇકો ચેમ્બરની વાત આવે ત્યારે.
ઇકો ચેમ્બર?
હા, એટલે એવી ઓનલાઈન જગ્યાઓ જ્યાં આપણને આપણી જેવા જ વિચારો સંભળાયા કરે અને અલગ મંતવ્યો આપણા સુધી પહોંચે જ નહીં. પ્લેટફોર્મ્સ આમાં બહુ મોટો ભાગ ભજવી શકે છે.
અને છેલ્લે એક વિચાર જે ભવિષ્ય તરફ આંગળી ચીંધે છે, ઇન્ટરનેટના ભવિષ્ય માટેની લડાઈ એ માત્ર ટેકનિકલ નિષ્ણાતો વચ્ચેની ચર્ચા નથી, તે મૂળભૂત મૂલ્યો પરનો રાજકીય સંઘર્ષ છે. ગોપનીયતા વિસુરક્ષા, ખુલ્લાપણું વિનિયંત્રણ અને જાહેરહિત વી ખાનગી નફો.
બરાબર. અને આ વાત આપણા સૌ પર એક જવાબદારી મૂકે છે. ઇન્ટરનેટ ભવિષ્યમાં કેવું હશે એ ટેકનોલોજી પોતે નક્કી નહીં કરે, પણ આપણે સમાજ તરીકે શું પસંદ કરીશું, કયા મૂલ્યોને મહત્વ આપીશું એના પર બધો આધાર રહેશે. શું આપણે ગોપનીયતા છોડી દેવા તૈયાર છીએ? શું આપણે ઈચ્છીએ છીએ કે ઇન્ટરનેટ વધુ ખુલ્લું રહે, બધા માટે સુલભ રહે? આ મોટા સવાલો છે.
તો આ બધી ગહન ચર્ચા પછી એક સામાન્ય માણસ માટે આ બધા જ્ઞાનનો રોજિંદા જીવનમાં શું ઉપયોગ, શું કરી શકીએ આપણે?
ઘણું બધું કરી શકીએ. પહેલું અને સૌથી મહત્વનું, આપણે વધુ જાગૃત ડિજિટલ વપરાશકર્તા બની શકીએ. જ્યારે આપણે સમજીએ કે આ અલ્ગોરિધમ્સ શું છે, આપણો ડેટા કેવી રીતે વપરાય છે, આ પ્લેટફોર્મ્સ આપણું ધ્યાન ખેંચવા શું શું કરે છે, ત્યારે આપણે પેલી ખોટી માહિતી, ઓનલાઈન ફ્રોડ અને એના વ્યસનથી પોતાને વધુ સારી રીતે બચાવી શકીએ.
એટલે કે આંખ વીંચીને બધું સ્વીકારી લેવાને બદલે થોડુંક સવાલ પૂછતા રહેવું, થોડું શંકા સાથે જોવું.
બરાબર. બીજું, આપણે આપણી વ્યક્તિગત ગોપનીયતાનું વધુ ધ્યાન રાખી શકીએ. આ સર્વેલન્સ અર્થતંત્રની સમજ આપણને પ્રેરે છે કે આપણે કઈ એપને શું પરવાનગી આપીએ છીએ એ જોઈએ, સારા પાસવર્ડ વાપરીએ, કદાચ વધુ સુરક્ષિત બ્રાઉઝર કે VPN જેવા ટૂલ્સ વાપરવાનું વિચારીએ. આપણો ડેટા આપણી સંપત્તિ છે, એને સાચવવો એ આપણી જવાબદારી બને છે.
અને ત્રીજું, એક નાગરિક તરીકે પણ કંઈક ભૂમિકા ખરી?
ચોક્કસ. જ્યારે સરકાર ડેટા સંરક્ષણનો કાયદો લાવે, કે નેટ ન્યુટ્રાલિટીની વાત થાય, કે પછી મોટી ટેક કંપનીઓ ઉપર નિયંત્રણની ચર્ચા થાય, ત્યારે આપણે સમજી શકીએ કે આ મુદ્દાઓ કેમ મહત્વના છે. આપણે જાણકાર બનીને એના પર આપણો મત રજૂ કરી શકીએ, એવી નીતિઓની માંગ કરી શકીએ જે સામાન્ય વપરાશકર્તાના હિતમાં હોય. આપણો એક નાનો અવાજ પણ જો બીજા સાથે મળે તો મોટો ફેર પાડી શકે છે.
આ આખી ચર્ચામાંથી તમારા માટે વ્યક્તિગત રીતે સૌથી મોટો બોધપાઠ કયો રહ્યો? કઈ વાત તમને સૌથી વધુ સ્પર્શી ગઈ?
મારા માટે તો સૌથી મોટી વાત એ છે કે આપણે ઇન્ટરનેટના ખાલી વપરાશકર્તા યુઝર નથી, પણ આપણે ડિજિટલ નાગરિક છીએ. અને એક નાગરિક તરીકે આપણી જવાબદારી છે કે આપણે જે સિસ્ટમનો ભાગ છીએ એને સમજીએ, એના પર સવાલ ઉઠાવીએ અને એને વધુ સારી, વધુ ન્યાયી બનાવવા માટે પ્રયત્ન કરીએ. બસ ચૂપચાપ વાપર્યા રાખવાનો વિકલ્પ હવે નથી.
અને મારા માટે સૌથી મોટી નવાઈની વાત એ હતી કે ઇન્ટરનેટ ખરેખર કેટલું ભૌતિક છે. પેલું ક્લાઉડ તો બસ નામ છે, એની પાછળ જે કેબલ છે, ડેટા સેન્ટર્સ છે અને એના પર જે રાજકારણ અને અર્થકારણ ચાલે છે, એ સમજવું ખરેખર આંખ ખોલી નાખનારું હતું. એ યાદ અપાવે છે કે આભાસી દુનિયાના મૂળ પણ વાસ્તવિક દુનિયામાં જ છે.
સાચી વાત છે.
તો શ્રોતાઓ માટે અમે એક વિચાર મૂકીને જઈએ છીએ. જેમ જેમ ઇન્ટરનેટ આપણા જીવનમાં વધુ ને વધુ ઊંડું ઉતરતું જાય છે, તેમ આપણે વ્યક્તિ તરીકે અને સમાજ તરીકે શું કરી શકીએ જેથી આ શક્તિશાળી માધ્યમ વધુ ન્યાયી બને, વધુ સમાનતાવાળું બને અને ખરા અર્થમાં માનવતાના ભલા માટે કામ કરે. ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.